પેલા પ્રશ્ન વાંચી જાઉં છું, પછી એનો વિસ્તારથી વાત કરશું. બથાળો છે જ્ઞાનનો સ્વભાવ. સ્વ પર પ્રકાશક છે તો સ્વના કેટલા ટકા અને પરના કેટલા ટકા પ્રતિભાસનો શું અર્થ થાય? નિશ્ચયથી સ્વ પર પ્રકાશક શું, વ્યવહારથી સ્વ પર પ્રકાશક શું? સ્વને જાણતા પર જણાઈ જાય છે, સ્વ સંબંધી પોતાનું જ્ઞાન ને પર સંબંધી પોતાનું જ્ઞાન બરાબર છે? સ્વપર પ્રકાશક વિસ્તારથી સમજાવશો આ પ્રશ્ન છે. કેવી રીતે દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ આખું પદાર્થનું સ્વરૂપ છે, પ્રમાણ જ્ઞાનનો વિષય દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ આખી છે. એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ છે, તે આખી વસ્તુ ઉપાદેય પણ નથી ને એ પણ નથી. જેમ કે એક મોસંબી લ્યો હાથ ઉપર અને એ મોસંબીમાં રસ પણ છે અને છોતા છાલ ને બી પણ છે, તો એ મોસંબી ઉપાધિ નથી. જો મોસંબી ઉપાધિ હોય તો તમારે છોતા પણ પેટમાં દેવ્યા જાય, અને એ મોસંબી એ પણ નથી. જો હે કરો તો રસ પીવો જાય, ચાલો જાય, રસ તમને ચાખવા મળે નહીં. મોસંબી ઉપાધિ નથી ને મોસંબી એ નથી. હા, મોસંબીની અંદર બે તત્વ રહેલા છે, એક તત્વ હે રૂપ છે અને એક તત્વ ઉપાદેય રૂપ છે. બે તત્વ રહેલા છે પદાર્થમાં, કુસુંબીમાં. તો રસ તમે ખેંચી લ્યો અને છોતા ને છાલ તમે ફેંકી લ્યો. બે તત્વ છે ને, એક રસ તત્વ છે અને એક છોતા ને છાલ તત્વ છે. તો એક ઉપાદેય હોય રસ અને બાકી બધું હે હોય, એમ આત્મા નામનો જે પદાર્થ છે એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, આખી પરિણામી દ્રવ્ય છે, પર્યાય સાપેક્ષ દ્રવ્ય છે. તો એ ઉપાદેય પણ નથી ને એ પણ નથી. જો એને તમે ઉપાદેય તરીકે જાણો તો મિથ્યાત્વ સહિત પદાર્થ તો છે, અનંતકાળથી રાગ દ્વેષ સહિત પ્રણમે છે, અનંતકાળથી પરના સંબંધથી અજ્ઞાની છે. તો ઉપાદેય જો પદાર્થ આખા પદાર્થ ને ઉપાદેય કયો તો એમાં પર્યાય પણ જે હે તત્વ છે ઉપાધિમાં આવી જશે. અને જો તમે આખા પદાર્થને હે કહેશો તો જ્ઞાયક ભાવ હે થઈ જશે, તો કોઈને અનુભવ નહીં થાય. ઓમાય કોઈને અનુભવ ન થાય ને આમાય અનુભવ ન થાય. આખા પદાર્થને ઉપાધિ કયો તો એમાં રાગ દ્વેષ સુખ દુઃખ મોહ આવી ગયે, બધું એવું ઉપાધિ તત્વ, તો અનુભવ ન થાય. અને હે કરી નાખો તો જ્ઞાય ભેગો હોય જાય હે માં, તો એ અનુભવ ન થાય. તો પદાર્થ દ્રવ્યપ્રિય સ્વરૂપ છે. આ દ્રષ્ટાંત સ્વપર પ્રકાશક માંથી આપણે કાઢવાનું છે, એટલા માટે દ્રષ્ટાંત આપું છું. બરાબર સમજાય? તો એવી રીતે હવે દ્રવ્યપ્રિય સ્વરૂપ વસ્તુ છે. તો કાલ એમ આવ્યું ને કે દ્રવ્યનો નિશ્ચય શું ને દ્રવ્યનો નિશ્ચય ને દ્રવ્યનો વ્યવહાર, એ આવ્યું હતું ને. દ્રવ્યનો નિશ્ચય છે એ છે પર્યાય થી નહીં, દ્રવ્ય સામાન્ય છે તે જ ઉપાદેય છે, પણ પર્યાય ઉપાદેય નથી. પર્યાય હે પર્યાય માત્ર હે છે એમ કાલે વાત કરી હતી. એમાં દ્રવ્ય પર્યાયમાંથી દ્રવ્યને ખેંચવાનું છે અને પર્યાય હે છે, પર્યાય લગ છોડી દેવાનું. એવી રીતે સ્વપર પ્રકાશક પણ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. જેમ વસ્તુ દ્રવ્ય પર્યાય પણ પ્રમાણ જ્ઞાનનો વિષય હતો, એમાંથી નહીં દ્વારા દ્રવ્ય સામાન્યને જ્યોતિને ખેંચી કાઢી નવતત્વમાં છુપાયેલી, એમ સ્વપર પ્રકાશક પ્રમાણ જ્ઞાન એક સમયની પર્યાય એક સમયની છે. પર્યાય એક સમયની, એમાં સ્વ પર બે નો પ્રતિભાસ થાય છે, બે લ્યો એટલે પ્રમાણ ના થઈ. હવે એ સ્વપર પ્રકાશક એક જ્ઞાનની પર્યાય છે, તે ઉપાદેય પણ નથી, નહીં પણ નથી. જો ઉપાદેય કેશો તો જેટલું પર ગણાય છે એટલું સ્વ થઈ જશે. જેટલું જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે દેહાદી ને રાગાદી, એ ઉપાદેય થઈ જશે. માટે સ્વપર પ્રકાશક ની જ્ઞાન ની પર્યાય ઉપાદેય નથી. તો ચાલો હે છે, સાચી વાત છે. પણ સ્વપર પ્રકાશક નો વિષય, સ્વપર પ્રકાશક પર્યાય નો વિષય ઉપાદેય પણ નથી અને હે પણ નથી. બેને વિષય કરે ને સ્વપર, સ્વપર પ્રકાશક તો બેને વિષય કરે ને, જ્ઞાયક નો પ્રતિભાસ થાય છે અને લોકાલોક પણ એમાં પ્રતિભાસ થાય છે, દેહાદી રાગાદી બધું. તો ઉપાદે પણ નથી, ઉપાદે કેસે તો દુઃખ ઉપાદે થઈ જશે અને એ કેસે તો જ્ઞાયક ભાવ એવો જશે, દ્રષ્ટિમાં આવશે નહીં કોઈ નહીં. ત્યારે હવે શું કરવું કે સ્વપર જેમ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાંથી પર્યાય હે છે, દ્રવ્ય સામાન્ય ઉપાદેય છે, પર્યાય લક્ષ છોડી દે ને દ્રવ્ય લક્ષ કર એમ આવે છે ને ગુરુદેવ વ્યાખ્યામાં, એવી રીતે સ્વપર પ્રકાશક માંથી હવે તો સ્વપર પ્રકાશક જે પર્યાય છે પ્રગટ થાય છે દરેકને, અજ્ઞાની ને, અજ્ઞાની પાસે સ્વપર પ્રકાશક છે. આ અજ્ઞાની ના સ્વપર પ્રકાશક ની વાત કરું છું. અજ્ઞાની પાસે દ્રવ્ય પર્યાય વસ્તુ છે, એમ અજ્ઞાની ની જ્ઞાન ની પર્યાયમાં સ્વપર પ્રકાશક સમય સમય પ્રગટ થાય છે, સ્વપર બે નો પ્રતિભાસ થાય છે. એવી જ્ઞાન ની પર્યાયમાં સ્વચ્છતા છે કે જ્ઞાયક પણ એમાં તન્મય થી જણાય છે અને પર પદાર્થ એમાં તન્મય થી જણાતા નથી, પણ પર પદાર્થ એમાં ઝલકે છે, જેમ દર્પણમાં અગ્નિ આદિ ઝલકે એમ એમાં ઝલકે છે. એટલે સ્વપર પ્રકાશક પર્યાય જ્ઞાન ની પર્યાય છે, નિરોધમાં છે, ભવિ ને અભવિ બધા છે. હવે એમાં ભેદ જ્ઞાન કરવાનું છે. સ્વપર બે પ્રતિભાસ થાય છે, એમાં મને મારો નાયક આત્મા જ જણાય છે, ખરેખર પર જણાતું નથી, તો પર ઉપરથી લક્ષ છૂટી હશે અને સ્વપર લક્ષ આવશે. લક્ષ આવતા વેત જ એને આત્માનો અનુભવ થશે. એટલે સ્વપ્રકાશક માં આત્માનો અનુભવ થાય છે. અજ્ઞાની જીવ અનાદિ નો હોય, એની પાસે સ્વપર પ્રકાશક છે, પણ મને સ્વ જણાય છે અને રાગ જણાતો નથી, પર્યાય ચક્ષુ સર્વથા બંધ કરે ત્યારે દ્રવ્યાત્મક ચક્ષુ ઉગડી જશે. એ સ્વપ્રકાશક માં આવ્યો, પર પ્રકાશક નો નિષેધ કર્યો કે પર્યાય જણાતી નથી. પર્યાત્મક ચક્ષુ બંધ કરો એટલે શું એનો અર્થ? મને રાગ કે સુખ દુઃખ જણાતા નથી, દેહ જણાતો નથી, પ્રતિમા જણાતી નથી ભગવાનની, શાસ્ત્ર જણાતું નથી, ઉપકારી ગુરુ જણાતા નથી, મને તો મારો ભગવાન આત્મા જ્ઞાયક જણાય છે. એ પર પ્રકાશક નો નિષેધ કરી, પર પદાર્થ પર પ્રકાશક નો નિષેધ કરી અને સ્વપ્રકાશક માં આવીને અનુભવ કરે તો આત્માનો અનુભવ થાય છે. સ્વપ્રકાશક માં જ આત્માનો અનુભવ થાય છે, સમ્યક દર્શન નો જન્મ થાય છે. એ જ વખતે એને સ્વપર પ્રકાશક જ્ઞાન પ્રગટ થયું. એ સમયે નિર્વિકલ્પ ધ્યાનમાં પર્યાય એક, સમય એક, પર્યાય એક, સમય એક અનુભવના કાળમાં સ્વપ્રકાશક પૂર્વક નિશ્ચયથી સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ. જે સ્વપ્રકાશક છે તેને તે સ્વપર પ્રકાશક છે, બીજી પર્યાય નહીં. શું કહ્યું? જે પર્યાય સ્વપ્રકાશક થઈ કે જ્ઞાયક ભાવ તે હું, શુદ્ધાત્મા તે હું, એમ જ્ઞાનની પર્યાયે જ્ઞાયકમાં આમ કર્યું, જે સમયે આમ કરે તે સમયે આનંદ પ્રગટ થાય, થાય ને થાય જ. તો એ સ્વપ્રકાશક પૂર્વક સ્વપર પ્રકાશક થઈ ગયું, એ નિશ્ચયથી સ્વપર પ્રકાશક. સ્વપ્રકાશક ને રાખતો સ્વપર પ્રકાશક થઈ ગયો. સ્વપ્રકાશક ને છોડતો નહીં, સ્વપ્રકાશક ને છોડે તો આનંદ આવે નહીં.
બરાબર, સ્વપ્રકાશક ને રાખતો સ્વપર પ્રકાશક થઈ ગયો. બરાબર,
સ્વપ્રકાશક ને છોડે તો સ્વપર પ્રકાશક ન થાય તો આનંદ આવે જ નહીં. અને એ આનંદ આવ્યો, આનંદ આવ્યો એટલે એને સ્વપર પ્રકાશક કહેવાનું. કે જ્ઞાન જ્ઞાન ને જાણે ને જ્ઞાન આનંદ ને જાણે તો સ્વપર પ્રકાશક થયું. હવે એ જે સ્વપર પ્રકાશક થયું પણ એ સ્વપર પ્રકાશક છે, એ સ્વપ્રકાશક નથી. સ્વપર પ્રકાશક પણ સ્વપ્રકાશક નથી. એટલે શું કે સ્વપર બે જણાય છે તો બે ઉપાદે છે અને બે માં અહંભૂતિ થાય છે એમ નથી. સ્વપ્રકાશક પણ સ્વપ્રકાશક છે. શું કે સ્વપ્રકાશક બે જણાય છે એ બે તત્વ ઉપાદે થઈ જાય જ્ઞાનમાં એમ નથી. જ્ઞાનમાં તો એક જ તત્વ ઉપાદે રહે છે. આશ્રય એક નો અને જ્ઞાન બે નું, આશ્રય એક નો અને જ્ઞાન બે નું. હવે બે નું જ્ઞાન કરે છે તો બે નો આશ્રય કરે, બે ઉપાધિ કરે તો શું વાંધો
ન થાય. પ્રજાનું આનંદ ની પ્રજાનું ઉપાધિ માને તો
પેલું છૂટી જાય, છૂટી જાય, મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. અને જો આનંદ ન જણાય તો પણ પ્રકાશક ન હોય તો કોઈને ખબર ના પડે. એનો જ્ઞાન ની પર્યાય નો સ્વભાવ સ્વભાવ થી સમિકમ છે, સ્વપર ને જાણવાનો છે. સ્વપર જણાય જણાય ને જણાય, ન જણાયની વાત જ નથી. પણ કેમ જણાય કે પરના લક્ષે સ્વપર પ્રકાશક પ્રગટ ન થાય, પરના લક્ષે સ્વપર પ્રકાશક પ્રગટ ન થાય, સોના લક્ષે સ્વપર પ્રકાશક પ્રગટ થાય નિશ્ચય. પહેલા અંદરમાં ઉપયોગ ગયો અને જ્ઞાય જણાયો તો એ સ્વપ્રકાશક થયો કે નહીં? સ્વપ્રકાશકમાં અનુભૂતિ થાય છે અને એ જ સમયે આનંદ આવે છે. એને પણ જ્ઞાન આનંદના લક્ષ વગર જણાય છે એને જાણે છે એમ કહેવાય.
બરાબર,
લક્ષ પર્યાય ઉપર નથી.
બરાબર,
છતાં સ્વપર પ્રકાશક છે.
બરાબર,
સ્વપર પ્રકાશકમાં બે ઉપર લક્ષ હોય એનું નામ સ્વપર પ્રકાશક નથી. સ્વપર પ્રકાશકમાં લક્ષ તો એક ઉપર જ હોય.
બરાબર,
નિયમ.
બરાબર,
લક્ષ ફરે નહીં અને સ્વપર બે જણાય વગર રહે નહીં.
બરાબર, વાહ
વાહ, બહુ બધી અંદર ની વાત છે. એ બહાર ની વાત પછી, પેલા અંદર ઘર ની વાત કરો નક્કી, પછી બહાર ની વાત. આવું સ્વપ્રકાશક પૂર્વક સ્વપર પ્રકાશક છે પણ સ્વપર પ્રકાશક નો વિષય ઉપાધિ નથી, એ ધ્યાન રાખજો. એ કહ્યું સ્વપર પ્રકાશક પણ સ્વપ્રકાશક નથી એમ કહ્યું હતું. એટલે એ બે જે જણાય છે એ બે ઉપાધિ નથી
એમ
મતલબ છે. દ્રવ્ય સામાન્ય ઉપાધિ છે, વિશેષ ઉપાધિ નથી. જણાય છે બે, એક નો અવલંબન લેતા આનંદ આવ્યો. એ આનંદ મૂર્તિ પણ જણાની ને આનંદ ની પર્યાય પ્રગટ થઈ એનો પણ વેદન આવ્યો જણાય, પણ લક્ષ પર્યાય ઉપર નથી. લક્ષ તો ત્રિકાળી દ્રવ્ય સામાન્ય ઉપર, સામાન્ય લક્ષ છૂટે જ નહીં કોઈ દી. એનું નામ સફર પ્રકાશક નિશ્ચય થી કહેવાય. જ્ઞાયક પણ જણાય અને આનંદ પણ જણાય. હવે સવિકલ દશામાં આવ્યો જીવ પાછો નિર્વિકલ ધ્યાનમાંથી, તો આત્મા પણ જણાય છે અને પર પદાર્થો એનો પ્રતિભાસ થાય છે એટલે જણાય છે. એને જાણતો નથી, જણાય છે. દેવગુરુ શાસ્ત્ર જણાય છે પણ લક્ષ નથી એના ઉપર. એનું નામ સ્વપર પ્રકાશક વ્યવહાર છે. નંબર એક, નંબર બે અને નંબર ત્રણ માં આપણે આવ્યા. નંબર એક સ્વપ્રકાશક, નંબર બે અંદરનું સ્વપર પ્રકાશક નિશ્ચયથી, અને બારમાં આવતા પોતાનો આત્મા પણ જણાય છે અને લોકાલો પણ જણાય છે, પ્રતિભાસે છે, એનું નામ સફળ પ્રકાશક વ્યવહાર થઈ ગયું, એ પ્રમાણ જ્ઞાન થઈ ગયું. હવે એ ઉપચારી સદભૂત વ્યવહારમાં જાય છે, અર્થવિકલ્પાત્મક જ્ઞાન એમ એ સફળ પ્રકાશક વ્યવહાર છે. પેલો સફળ પ્રકાશક અજ્ઞાન હતું, એમાંથી સ્વપ્રકાશક થયું, આવ્યું કાઢ્યું, પછી નિશ્ચયથી સ્વપ્રકાશક થયું, પાછો વ્યવહાર સ્વપ્રકાશક થયું, ઓલું અજ્ઞાન જન્ય જે સ્વપ્રકાશક હતું થઈ ગયું. ખલાસ. અજ્ઞાન જન્ય અજ્ઞાન અવસ્થામાં સ્વપ્રકાશક હતું, જે ભેદજ્ઞાન થતી બિરાઈ લીધી, ભેદજ્ઞાન હતું નહીં એમાં, પછી ભેદજ્ઞાન કરતા સ્વપ્રકાશક થઈ ગયું, પછી સ્વપ્રકાશક થયું, પછી બહાર આવતો સ્વપ્રકાશક પણ છે, કઈ ના નથી, જણાય છે પણ જાણતો નથી. એમાં પ્રશ્ન છે કે પરપદાર્થ જણાય કે નહીં, જણાય પણ જાણે નહીં, જણાય ને જાણે નહીં એટલે એનો અર્થ લક્ષ નથી એના ઉપર. દર્પણ ઉપર લક્ષ રહેતા 1,00,000 વસ્તુ સામે હતી, 1,00,000 વસ્તુનું પ્રતિબિંબ પડે છે કે નહીં દર્પણમાં? તો તમારી 1,00,000 ઉપર વસ્તુ ઉપર છે તમારી નજર કે દર્પણ ઉપર છે? જો તમે બીજી વસ્તુ ઉપર લક્ષ કરવા જશો તો 1,00,000 વસ્તુ તો નહીં ગણાય, પણ 1 પરપદાર્થ ગણાશે. એટલે બાકીના કેટલા ગયા? 99,999 બાદ થઈ ગયા, નહીં ગણાય. અને મૂળ અરીસોય નહીં ગણાય,
અરીફો નહીં ગણાય,
અરીસોય નહીં ગણાય, ને ઓલી વસ્તુ નહીં ગણાય. જો તમારે 1,00,000 વસ્તુને ઉપર જાણવી હોય તો અરીસાને જાણતા એ જણાય જાય. એમ કેવળી ભગવાન એક આત્માને જાણતા લોકો, ભૂત ભવિષ્ય વર્તમાન આ હા દ્રવ્ય ગુણ પર્યા એ ઉપર એક સમયમાં જણાય. આ દર્પણનો દાખલો એટલા માટે આપ્યો કે નજર દર્પણ ઉપર રાખો, દર્પણમાં પડતા પ્રતિભાસ લક્ષ વગર જણાઈ જાય છે. એ જણાઈ જાય છે એનો અર્થ પ્રતિભાસ છે, એને જાણે છે એમ ન લેવું. જો એને જાણે તો આ જાણવું દર્પણ છૂટી જશે, એમ રાગને જાણવા જશે તો જ્ઞાયક નહીં ગણાય. છદ્મસ્તો ઉપયોગ એક સમય એક ઉપર હોય, રાગ જણાય પણ રાગને જાણતો નથી, દેખે છતાં નહીં દેખતો, ચાલે છતાં નહીં ચાલતો, બોલે છતાં નહીં બોલતો. તત્વ જ્ઞાન તત્વસ્થિત અડોલ, આ તત્વસ્થિત અડોલ છે, પ્રતિમાની સામે છે પણ પ્રતિમાને જાણતો નથી જ્ઞાની. એ પ્રતિમાને કોણ જાણે છે? કે ઇન્દ્રિય જ્ઞાન જાણે છે, હું નહીં. બીજો બીજાને જાણે છે, હું મને જાણું છું. જ્ઞાન ખરતું નથી જ્ઞાયક ઉપર, બીઠ માંડી તે માંડી. સ્વપર પ્રકાશક માંથી જ સ્વપ્રકાશક કાઢવાનું છે. જો સ્વપર પ્રકાશક ન હોય તો બંધ મોક્ષની સિદ્ધિ ન થાય. કેવી રીતે? સ્વપર પ્રકાશક છે એટલે રાગ જણાય દેહ જણાય તો મારા પણ આની બુદ્ધિ કરે છે. જો પરપ્રકાશક ન હોત તો મોહ ન થાત, તો સંસાર ન હોત. ઠીક. એ સમયે જો સ્વપ્રકાશક ન હોત તો કોઈને ભેદ નથી, અનુભવ ન થાત, તો મોક્ષ કોઈનો ન થાત. સ્વપર પ્રકાશક છે પ્રત્યેક સમયે પ્રત્યેક જીવને, એમાં જ ભેદ જ્ઞાન કરવાનું છે. સ્વ જણાય છે, પર જણાતું તો અનુભવ થાય. પર પ્રકાશક તો છે જ નહીં, તો અજ્ઞાન છે પ્યોર. પણ સ્વપર પ્રકાશક અજ્ઞાન છે, પર પ્રકાશક અજ્ઞાન છે ને સ્વપર પ્રકાશક પણ અજ્ઞાન છે. પછી સ્વપ્રકાશક ક્ષમિજ્ઞાન છે અને પછી સ્વપર પ્રકાશક વ્યવહાર ક્ષમિજ્ઞાન છે.
બરાબર, બહુત બઢિયા,
બરાબર. પર પ્રકાશક તો એકલું અજ્ઞાન છે, પણ સ્વપર પ્રકાશક પ્રથમ અજ્ઞાન છે. હવે જો એનો પક્ષ રાખશે તો ભેદજ્ઞાન નહીં કહી શકે, અને બેને તો લક્ષ કરીને જાણતો નથી. સ્વપર પ્રકાશક નું લાકડો પકડી લીધો. સ્વપર પ્રકાશક માં ભેદ જ્ઞાન કરવું છે કે મારા જ્ઞાન ઉપયોગમાં ઉપયોગ છે અને ઉપયોગમાં ક્રોધાદી નથી, માટે ક્રોધને હું જાણતો નથી. મને તો જાણનાર જણાય છે, એમાં અનુભવ થાય. શ્રદ્ધાનો વિષય સમજવો સહેલો છે, પણ જ્ઞાનનો વિષય સમજવો અઘરો છે. શ્રદ્ધાનો વિષય તો એકાંત સામાન્ય છે, તત્વમસિ. આ જ્ઞાનની પ્રિયમાં સ્વપ્ન પ્રકાશક છે ને, એમાં બે જ્ઞાન છે. પણ સ્વપ્ન બે જણાય છે એમાં હું પૂછું છું કે સ્વપ્ન બે જણાય છે એમાં તમારો ઉપયોગ શેમાં તન્મય છે બતાવો. મારો એક પ્રશ્ન છે, અત્યારે વર્તમાનમાં સ્વપ્ન પ્રકાશક બધાની પાસે છે, નાયકનો પ્રતિભાસ થાય છે અને પરપદાર્થ દેહાદી રાગાદીનો પ્રતિભાસ થાય છે, તો એ બેનો પ્રતિભાસ થાય છે એમાં તમારો ઉપયોગ શેમાં તન્મય થાય છે?
અત્યારે પરોપલક્ષ એમાં તન્મય,
એમાં તન્મય થતો જ નથી. સાચી બુદ્ધિ કે જ્ઞાયક માં જ્ઞાન તન્મય છે, એટલે મારા જ્ઞાન માં જ્ઞાયક જ જણાય છે. જે તન્મય હોય જણાય અને ભીન હોય ન જણાય, એમ બે જ્ઞાન કરવું જોઈએ. સૂર્ય નો પ્રકાશ છે એમાં સ્વપ્ન પ્રકાશક છે, બોલો. મકાન નું જણાય અને સૂર્ય નું બિંબ પણ એમાં જણાય. હવે તમે એમાં બે જ્ઞાન કરો કે પ્રકાશ મકાન ની સાથે તન્મય છે કે પ્રકાશ પ્રકાશક ની સાથે તન્મય છે, જરાક વિચાર તો કરો. જો વિચાર કરો તો તમારો